અને બહુ સાચું કહું છું, કરેલી કમાણી કોઈ દિવસ જાતી નથી, કોઈ દાડો જાતી નથી. બે વર્ષ પહેલા કુંભારિયા ગામમાં મેં થોડા દાડા રોકાયેલા. બાજુમાં એક ગામ છે, ગામનું નામ તો ભૂલી ગયો. હરિભક્તો ત્યાં મળવા માટે આવ્યા ને કે સ્વામી અમારે ગામમાં પધરામણી કરવા ચાલો ને. પૂજારી દાદા છે એ થોડા બીમાર પણ થયા છે. સ્વામી બહુ ભજન કર્યું છે, બહુ ભલા પૂજારી હતા. પગ હાલ્યા ત્યાં સુધી આખો દાડો મંદિરમાં બેસીને ભજન કરે એનો અંત સમય છે. સ્વામી મળવા આવો ને તો મેં કીધું જરૂર આવીશ. ઠાકોરજી લઈને મેં ગયા, મંદિરે દર્શન કરીને એની ઘેરે ગયા. પૂજારી દાદા સુતેલા, લગભગ 90 વર્ષની ઉંમર હશે. પણ ઠાકોરજી આવ્યા અને સંત આવ્યા ખબર પડી, ખાટલા બેઠા થઈ ગયા. આવો આવો સ્વામી આવો આવો. ઠાકોરજીને દર્શન કર્યા અને પ્રશ્ન કર્યો, પૂજારી દાદા મોજમાં છો ને? મને કે સ્વામી દેહનું પૂછો છો કે જીવનું પૂછો છો? મેં કીધું બેયનું પૂછો છો. મને કે દેહમાં થોડું ઘણું દુઃખ છે, બાકી જીવ બહુ મોજમાં સ્વામી, જીવ બહુ મોજમાં છે, કે ઘણો આનંદ છે, ઘણો આનંદ છે, ભગવાનનું ખૂબ ભજન થાય સ્વામી, ઘણો જ આનંદ છે. મેં કે દાદા પુત્ર પરિવાર કોઈ મેં હેત નહીં રાખતો. મને કે સ્વામી ધનેડા જેવા મત કેદાડમ તોડી નાખ્યું છે, કોઈ જગ્યાએ પ્રીતિ નથી રાખી. બાજુમાં જઈને કાનમાં કે દાદા ભજન કરીજો તો મહારાજ વિમાન લઈને તેડવા આવશે. એ તો આવવું જ પડે ને, આવશે જ ને, ક્યાં જાય નો આવે? એ તો મને ખબર આવવાના જ છે. કે ત્યારે મનમાં એમ થાય, જિંદગીની કરેલી કમાણી કોઈ દી વૃથા જતી નથી. અમને ઘણો આનંદ થયો, કેફ ચડી ગયો, સાબાશ સાબાશ, અન્નમ જીવન કહેવાય. કદાચ એની પાસે લાખ બે લાખ રૂપિયાની મૂડી નહીં હોય, પરંતુ તેમ છતાં એનું જીવન ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. બાકી અબજો રૂપિયા કમાણો પણ અંત સમયે પુકાર કરતો કરતો જાય, મરી ગયો બચાવી લો, મરી ગયો બચાવી લો, શું લેવાનું એમાં? કહો બંગલા બંગલાને સ્થાને રહી જશે, ગાડીઓ ગાડીઓને સ્થાને રહી જશે, ફેક્ટરીઓ એમને ચાલુ રહી જશે, ને પોતે હાવ બંધ થઈ જશે. બહુ સાચું કહું છું, આ નવ દાડા મનોરંજનને માટે નથી ગોઠવા, સ્વામીને જાગવાને માટે નવ દાડા છે. જાગી જજો. આવો અદભુત દિવ્ય અવસર મળ્યો છે, મોક્ષમાં કાચું નહીં કાપતા. બાકી દુનિયાના કામ અધૂરા રહી જશે તો વાંધો નહીં, 40 યુગામાંથી 35 યુગામાં દરવ કાઢી નાખીને 5 યુગામ રહી જશે તો છોકરા કાઢી નાખશે, એની ચિંતા છોડો. 3 ઠવા બાંધ્યા ને 2 બાંધો ને બાકી રહી ગયા ને છોકરા બાંધી દે હે. કદાચ 8 મકાનને સ્લેબ ભર્યો ને પ્લાસ્ટર બાકી રહી ગયું છે તો છોકરા કરી દે, એની ચિંતા નહીં કરતા. પણ મોક્ષમાં જો કાચું રહી જશે તો કોઈ પૂરું નહીં કરી શકે. માટે ડાહ્યા બની ભગવાનના ભક્તો, મોક્ષમાં અધૂરાય ન રહે. સ્વામી કે કરોડો કામ સુધર્યા પડે, એક મોક્ષ બગડ્યો તો બધું જ બગડી ગયું, અને એક મોક્ષ સુધર્યો કદાચ બાકીનું બધું બગડી ગયું તો કશું જ બગડ્યું નથી. ડાહ્યો એને કહેવાય મોક્ષને માટે જતન કરે, મોક્ષને માટે દાખલો કરે. પેલા દાદાની ખબર કાઢતા હતા ને તે બીજા ભગત કે સ્વામી અહીંયા 3-4 ઘર પછી બીજા દાદા બીમાર છે, એની ખબર કાઢતા જશું. મેં કીધું આવ્યા છે કાઢતા જ હાલો ને, તમે ક્યાં ગયા? પણ આરામ છે દાદા, કોઈ મંદિરનું પગથિયું ચડ્યા હોય તો. એની લગભગ એટલી જ ઉંમર હતી. અમે જે આજે તો ફળિયામાં પગ મૂક્યો ને તે દાદાએ પોકરાણ શરૂ કર્યું, સ્વામી મને બચાવી લો, સ્વામી મને બચાવી લો, સ્વામી હું હાજો થાવી દયા કરો, સ્વામી હું હાજો થાવી દયા કરો. ત્યારે મનમાં વિચાર થયું, બેયના છેલ્લા સરવૈયાનો હિસાબ થઈ રહ્યો છે. બેયના યાદ રાખજો, આપણે ભજન કરતા હોઈ કોઈ આપણી મશ્કરી કરે તો કરવા દો, કોઈ ભગતરો કે તો કહેવા દો, પોસાય કહે એની બોલના સામે નહીં જો, મારે શું કરવાનું છે બસ એ નિશાન તાકી અને ગતિ કરતા રહો, ગતિ કરતા રહો. જગતને તો ક્યાં ભાન હતું, જગતને તો મરી મરી જમપુરી માં જવું છે, આપણે ભગવાનના ધામમાં જવું છે. બેના માર્ગ અલગ છે, બેના માર્ગ અલગ છે, અને બેના માર્ગ અલગ હોવાને નાતે બંનેની ક્રિયા પણ અલગ જ હોવાની. માટે બીજી ચિંતા છોડો, બસ ભજનમાં કાચો ન રહે એટલે ખાસ ભલામણ કરું છું. પ્રદાવશી 13 દિવસ સુધી ગુરુ રામાનંદ સ્વામીની પાછળ ભગવદ્ ગીતાની કથા બેસાડવામાં આવી છે. ધામધૂમીથી 13માનો વિધિ પૂર્ણ થયો, 14માની દિવસે વિશાળ મોટી સભા થઈ છે. આ સભામાં ભગવાન શ્રી હરિ બોલ્યા, હે ભક્તજનો, તમે બધા જ અલગ અલગ નામનું ભજન કરો છો, આજ મારે તમને મારું એક અનાદિનું નામ છે એ તમને આપવું છે, આજ પછી મારી આજ્ઞા છે તમે આ નામનું ભજન કરશો. સંતો ભક્તો વિચારી રહ્યા છે ભગવાન શ્રીહરિ કયું નામ આપશે. એ જ વખતે ભગવાન શ્રીહરિ બોલ્યા, સાંભળો, મારું વેદ ની અંદર પડેલું અનાદનું નામ છે સ્વામી ચાસો નારાયણ ઇતિ સ્વામી નારાયણ. સ્વામી એવા નારાયણ, સ્વામી ચ નારાયણ ઇતિ સ્વામી નારાયણ, નહીં દંડવ સમાજ, નહીં કર્મધાર્ય સમાજ. આ બે નામનું જોઈન્ટ એક નામ નથી, સળંગ એક જ નામ છે, સ્વામી ચાસો નારાયણ ઇતિ સ્વામી નારાયણ. ભક્તજનો મંત્રને કદી ભાગ નહીં કરશો, યાદ રાખશો. મંત્રને જે તોડે છે, મંત્રનો જે ભાગ કરે છે, બહુ મોટું પાપ લાગે છે. અને મંત્રનો વિભાગ કરીને પછી જેટલી વાર એ મંત્રનો જાપ કરે, જેટલા જેટલા એ જાપ કરે એટલો એટલો એને અધિક અધિક પાપ લાગતું જાય છે. આખો મંત્ર એક છે સ્વામિનારાયણ. ભગવાન શ્રીહરિ અદભુત સ્વામિનારાયણ નામ આપ્યું છે, મહિમા પણ બહુ કીધો. હે ભક્તો, આ નામનો બહુ મોટો મહિમા છે, તમે બધા નામનું રટન કરજો, ભજન કરજો. સ્વમુખે ભગવાન શ્રીહરિ આજ પોતાના નામનો મહિમા કહી રહ્યા છે. હે ભક્તજનો, આ નામ મહાલૌકિક છે અને જિંદગી પર્યંત જપતા રહેજો. હે સ્વામી નારાયણ ના બધાઈ પાવ તઈ કઈ વાળી દેશે.
જય સ્વામી નારાયણ બધાઈ દેશે.
જય સ્વામી નારાયણ ના મળેશે તે ના બધાઈ
શ્રુતિ માયા ને કૌ છે
શ્રુતિ માયા કૌ
છે નમય મારા શ્રુતિ માયા ને કૌ
છે
સ્વમુખે બોલી રહ્યા. હે ભક્તજનો, જે સ્વામી નારાયણ નામ લેશે તેના બધા પાપ કબાળી દેશે. આ મારું અનાદિનું નામ છે, આ મારું નામ જે જે ભક્તજન રટશે એના તમામ પાપો બળીને ખાક થઈ જશે. છે નામ મારા શ્રુતિમાં અનેક, સર્વોપરિ આજ ગણાય એક. મારા શ્રુતિ સ્મૃતિમાં અનેક નામ છે, પણ તેની મધ્ય સર્વોપરી કોઈ જો નામ હોય તો સ્વામિનારાયણ નામ એ સર્વોપરિ નામ છે.
આઈ નામથી ભૂત પિશાચ ભાગે, આઈ નામથી તો સદૈ બુદ્ધિ જાગે.
આ નામથી ભૂત પિશાચ ભાગે, આ નામથી તો સદૈ બુદ્ધિ જાગે. ભાગે આ નામથી
ભક્તજનો, આ નામના રટમથી સદબુદ્ધિ જાગૃત થશે. અરે ભૂત પિશાચ, મેલા મંત્રો તંત્રો, આ નામ જ્યાં રટાતું છે ત્યાંથી દૂર ભાગી જશે. જેના મોઢા થકી સ્વામિનારાયણ 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 નામનો ઉદ્ઘોષ થતો હશે, એને વાળીને જેમના દૂતો પણ ભાગી જશે. અનભક્તજનો, તમારે ક્યાં દૂર શોધવા જવાનું? બાજુમાં ગોલીડા ગામ છે, 2 કિલોમીટર થાય છે. ભક્ત ચિંતામણીમાં નિષ્ફળ સમયને આ ઘટના લખવી પડી. રાણો વસરામ ભીમ એ બધા ભાઈઓ ભગવાન સ્વામીના એકાંતિક ભક્ત હતા. અને ઘટના ઘટે, એક દાડો વાડીએ જતો, ખેતરે જતા હોય, સામેથી એમનો દૂત આવતા દેખાયા. રાણાએ પ્રશ્ન કર્યો, એટલે તમે કોણ છો? એમને જમના દૂતો છે. કઈ બાજુ? આ ગોલીડા ગામમાં. કેમ? પેલો પાપી નથી અને તેડવા આવ્યા છે. રાણાને વૈશ્રામે કહ્યું, પણ પાપી પણ અમારા ગામનો ને, અને તમારું તેડું ન હોય. યમના દૂતે કીધું, પણ પાપી છે, પણ અમે ભગવાન સ્વામિનારાયણ આશ્રિત ગામમાં રહીએ છીએ. તમે સ્વામિનારાયણ આશ્રિત તમે ભજન કરો, પણ એ ક્યાં ભજન કરે છે? એ ભજન નથી કરતો, પણ અમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા એ સાંભળતો છે, માટે તમને એનું તેડું ન હોય. યમના દૂતે કીધું, અમે ઉપાડી જાશું, નહીં બને. અરે એક બાજુ જાઓ, તમારી જેવા તો હજારો ઉઠાવી ગયા છે. અને એ વખતે રાણાને વૈશ્રામી કીધું, તમે ઘર ભૂલ્યા લાગો છો. અને જમના દૂતો તેમ છતાં પણ ક્રોધ કરીને આગળ વધવા જયારે ગયા છે, રાણાને વૈશ્રામી ક્રોધ કરીને આગળ કદમ ઉઠાવ્યા, હાથમાં લાકડી લઈને જોરથી મોઢા પર ઠપકારી જમના દૂતોને દાંત પાડી નાખ્યા છે. ત્રાડું નાખતા નાખતા જમના દૂતો ભાગી ગયા છે, એમ ભક્ત ચિંતામણી બોલે છે. માટે આજ ભગવાન સ્વામિનારાયણ સ્વમુખે એમ કહે, આ નામ જેના મુખથી જપાય તેના થકી તો જેમ નાશી જાય. ભક્તજનો, આ પૃથ્વી પર ભગવાનના ઘણા બધા અવતારો થયા, પણ સ્વયં પોતે પોતાનું નામ આપ્યું એવો કોઈ જો અવતાર હોય તો અવતારી ભગવાન સ્વામિનારાયણ એક જ છે, જેણે પોતે પોતાનું નામ આપ્યું છે. એમાં આ વર્ષ તો સ્વામિનારાયણ મહામંત્રનું વર્ષ છે. પરમ પૂજ્ય આચાર્ય મારે લાલજી મહારાજ એને સંકલ્પ કર્યો, લાખો લોકોને આ માર્ગે ચલાવી અને શેખ ભગવાન શ્રીહરિ સુધી પહોંચાડવા છે. આ વર્ષે સ્વામિનારાયણ મહામંત્ર પ્રકાશન થયો, એને 208 વર્ષ પૂર્ણ થાય છે. પ્રથમ તો પરમ પૂજ્ય લાલજી મહારાજ સંકલ્પ કર્યો હતો 100 કરોડ મંત્ર એનું લેખન કરાવવું, પણ આ સંકલ્પ તો 1 મહિના પૂરો થઈ ગયો. વળી સંકલ્પને આગળ ધપાયો, 208 કરોડ 208 કરોડ મંત્ર ભક્ત સમુદાયની પાસે લેખિત કરાવો, એ સંકલ્પ પૂરો થવા આવ્યો. મને એમ છે 365 કરવા પડશે કદાચ. ભગવાનના ભક્તો, ખૂબ મંત્ર જાપ લખજો, ખૂબ ભજન કરજો, ભગવાન બહુ રાજી થાય. આ નામ કોઈ સામાન્ય નામ નથી, બહુ મોટો આનો મહિમા છે. અરે સંતો આનો મહિમા ખૂબ ગાયો છે, એમાં પ્રેમાનંદ સ્વામીએ તો આ મંત્રને ગાતા ગાતા જાણે ગાંડા થઈ ગયા. સ્વામીના મુખમાંથી અદ્ભુત આ મહામંત્ર નામ લખતા, આ મહામંત્રનો ઉચ્ચાર કરતા સ્વામીના મોઢામાં અદ્ભુત શબ્દો નીકળ્યા છે.
સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે,
સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ
પ્રાણી, સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ ગાઈએ રે,
સ્વામિનારાયણ સ્વામિનારાયણ
ગાઈએ. હે ગાઈએ દુર્જન તિલેસ નલ જાઈએ રે, હે સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ ગાઈએ રે, પ્રાણી
સ્વામિનારાયણ
સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ ગાઈએ રે,
પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ.
હે સ્વામિનારાયણ મહામંત્ર છે પ્રગટ હરિ પ્રગટ
હરિ નું નામ,
પ્રગટ હરિ નું નામ. મહામંત્ર
પર જે કોઈ લેસે તેના સર સે કામ
તેના સર સે કામ
હે આયવ સર જે કોઈ લેસે તેના સર સે કામ
તેના સર સે કામ
હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ ગાઈએ દે
સ્વામી નારાયણ સ્વામી નારાયણ
ગાઈએ હે ગાઈએ દુર્જન કિલેશ ન લજાઈએ દે હે સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ ગાઈએ દે
સ્વામી નારાયણ સ્વામી નારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ દે
સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ
હે પ્રાણી સ્વામિનારાયણ
હે
સ્વામિનારાયણ ગાઈએ દે
પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ
ગાઈએ હે ગાઈએ દુર્જન ન જાઈએ દે હે સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ ગાઈએ દે
સ્વામી નારાયણ સ્વામી નારાયણ
ગાઈએ હે સ્વામી નારાયણ નામ નો પાણી અતિ મોટો ત્રાતા
અતિ મોટો ત્રાતા
જાઈએ દે હે સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ ગાઈએ દે
સ્વામી સ્વામી નારાયણ સ્વામી નારાયણ ગાઈએ
હે સ્વામી નારાયણ સમરીય પ્રાણી તજી લોક તજલોક નીલા
તજલોક નીલા
હે પ્રેમાનંદ કહે રાજી તને તના ઉર્મા રહે મહારાજ
ઉર્મા રહે મહારાજ
હે હે પ્રેમાનંદ કહે રાજી તને તના ઉર્મા રહે
Yeah.
નારાયણ સ્વામી નારાયણ ગાઈએ રે પ્રાણી સ્વામી નારાયણ
સ્વામી નારાયણ ગાઈએ
રે પ્રાણી સ્વામી નારાયણ સ્વામી નારાયણ ગાઈએ રે નારાયણ સ્વામી નારાયણ ગાઈએ રે પ્રાણી સ્વામી નારાયણ સ્વામી નારાયણ રે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ
ભક્તજન પહેલું પ્રકરણ પૂર્ણ થાય છે. હવે ફક્ત ચાર પ્રકરણ બાકી રહ્યા છે, દિવસ ત્રણ બાકી રહ્યા. સત્સંગ જેનો વહી તો સાગર હૈ સાગર. મેં તો આપકો સિર્ફ આચમન કરા રહા હું, આચમન કરા રહા હું. સત્સંગ જીવનની બાબતમાં શું કહેવું, એનો કોણ તાગ મેળવી શકે. અદ્ભુત અને દિવ્ય ગ્રંથ સદગુરુ હરિ શતાનંદ સ્વામી લખ્યો છે. પ્રથમ પ્રકરણને પૂર્ણ કરી દ્વિતીય પ્રકરણ અંદર કર્યો છે. પણ પ્રદાવશ્રી ચૌદમાની સભા, આ સભાની અંદર ભગવાન શ્રી હરિ બોલ્યા, હે ભક્તજનો, અત્યાર સુધી તો તમારા બધાને માટે ગુરુસ્થાન ઉપર ગુરુ રામાનંદ સ્વામી બિરાજતા હતા, હવે ગુરુસ્થાન ઉપર અમે બી રાજીએ છીએ, માટે તમારે કાંઈ પણ પ્રશ્ન પૂછો તમને પૂછી શકો છો. અને એ જ વખતે બધાના વતી મૂળજી બ્રહ્મચર્યએ પ્રશ્ન કર્યો, કૃપાના ધર્મો કોને કહેવાય, જેના પાલનથી છે, જેના માધ્યમથી જીવાત્મા જન્મ મરણના ફંદમાંથી બહાર નીકળી શકે, એ ધર્મ કોને કહેવાય, આપ અમને ધર્મનું સ્વરૂપ સૂત્રના સ્વરૂપમાં સમજાવો. અને એ જ વખતે ભગવાન શ્રી હરિ બોલ્યા, ભક્તજનો, હે પરમહંસો, સાંભળો, ધર્મ કોને કેવી બતાવું છું. આ દુનિયાની અંદર અનેકવિધ શાસ્ત્રો ધર્મને માટે નિરૂપણ થયા છે, અનેકવિધ શાસ્ત્રોમાં ધર્મની વ્યાખ્યા આપવામાં આવી છે, પરંતુ સૂત્રના સ્વરૂપમાં ધર્મની વ્યાખ્યા હું તમને બતાવું છું. જે કાર્યને જે ક્રિયાને ભગવાનને એકાંતિક સંતો અને ભક્તો વખાણે છે એનું નામ ધર્મ છે. જે કાર્યને જે ક્રિયાને ભગવાનને એકાંતિક સંતો અને ભક્તો નિંદે છે એમનામાં અધર્મ છે. આખું જગત કદાચ વખાણતું હોય પણ ભગવાનને એકાંતિક સંતો અને ભક્તો જો એને નિંદા કરતો તે અધર્મ છે. આખી દુનિયા કદાચ નિંદા કરતો હોય પણ ભગવાનને એકાંતિક સંતો અને ભક્તો, મોક્ષના ખરેખરા ખપવાળા સંતો ભક્તો જે કાર્યને વખાણતો એમનામાં ધર્મ છે. ઘણી ફેરી ભક્તજનો ક્રિયા અધર્મ જેવી દેખાતી હોય પણ એ જ પરમ ધર્મ હોય છે, અને ઘણી ફેરી ક્રિયા ધર્મ જેવી દેખાતી હોય પણ એ જ પરમ અધર્મ હોય છે. મહાભારત નો નાનકડો પ્રસંગ તમને યાદ કરાવું. મહાભારત ની અંદર દ્વારકાધીશ ના કહેવાથી યુધિષ્ઠિર મહારાજે કહ્યું છે, અશ્વત્થામા હતા, અશ્વત્થામા મરાળો, પણ બોલ્યા પછી મનમાં સંકલ્પ થયો કે હું જૂઠું બોલ્યો, નરોવા કુંજરો આ શબ્દ બોલ્યા છે, ખબર નહીં પશુ મરાણો કે માણસ મરાણો, અને આકાશમાં અધર ઉડતો રથ એ ધરતી પર આવ્યો છે. યુધિષ્ઠિર મહારાજનો રથ અને પૃથ્વીથી અધર ઉડતો હતો, ધરતી પર આવ્યો. યુધિષ્ઠિર મહારાજને બહુ એ વાત ડંખ મારે છે, હૃદયમાં સતત એનું દુઃખ રહે છે, હૃદય સતત વલવલે રાખે છે કે હું ખોટું બોલ્યો જૂઠું બોલ્યો માટે આકાશમાં ઉડતો રથ મારો પૃથ્વી પર આવ્યો. મહાભારતના યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યા પછી પણ હૃદયમાં સંતોષ થયો નહીં. યુદ્ધ વિરામ પામ્યા પછી એકવાર દ્વારકા ગયા હોય, અને દ્વારકાની અંદર યુધિષ્ઠિર મહારાજ જ્યારે પહોંચ્યા છે, એક દાડો યુધિષ્ઠિર મહારાજ પોતાના કમરામાં ઉતારાની અંદર હોય અને એ જ જગ્યાએ ઉદ્ધવજી આવ્યા છે. યુધિષ્ઠિર મહારાજાને જોતા કીધું, યુધિષ્ઠિર આપ સત્યની મૂર્તિ હોવા છતાં શા માટે દુઃખી છો? આપની મુખ મુદ્રા જેવું છે તેમ લાગે છે કે આપ ઉદાસ હો એમ. યુધિષ્ઠિર મહારાજે કહ્યું છે કે આપની વાત સત્ય છે, એટલા માટે ઉદાસ બન્યો છું, મારી જિંદગીમાં હું જૂઠું કદી બોલ્યો નથી, અને એક વાર મારા સ્વાર્થની ખાતર હું જૂઠું બોલ્યો, નરોવા કુંજરોવા શબ્દ બોલ્યો, જેને લઈને આકાશમાં ઉડતો મારો રથ પૃથ્વી પર આવ્યો, જેને લઈને આજ મારા હૃદયમાં દુઃખ છે એ દુઃખ મને ભૂલાતું નથી. અને આટલા શબ્દ સાંભળી ઉદ્ધવજી બોલ્યા છે, યુધિષ્ઠિર તમારી માન્યતા જૂઠી છે, સાંભળો, તમે અર્ધું જૂઠું બોલ્યા, જેને લઈને આકાશમાં ઉડતો રથ પૃથ્વી પર નથી આવ્યો, પણ તમે અર્ધું સત્ય જે બોલવા ગયા છો એ તમને પાપ લાગ્યું છે, પાપને અવલંબન કરીને તમારો આકાશમાં ઉડતો રથ પૃથ્વી પર આવ્યો છે. યુધિષ્ઠિર આ ધરા પર જ્યારે અધર્મ વ્યાપ્યો હતો અને અધર્મનું ઉત્થાપન કરવા માટે સ્વયં દ્વારકાધીશનો સંકલ્પ હતો, અને સ્વયં દ્વારકાધીશ સ્વયં સારથી બની અધર્મ ઉખેડવા માટે અર્જુનનું સારથી પણ જ્યારે કરી રહ્યા હતા અને એમાં તમારી મદદ માગી છે કૃષ્ણએ, અને એમ તમને આજ્ઞા કરી, હે યુધિષ્ઠિર આપ કહી દો અશ્વત્થામા હતા, તમે કહી દો જૂઠું કે આજ અશ્વત્થામા મરાણો છે, પણ તમને ભગવાનના વચનમાં વિશ્વાસ ન બેઠો. દ્વારકાધીશે કીધા પછી પણ, દ્વારકાધીશની આજ્ઞા થયા પછી પણ તમે અર્થે બોલવા માટે ગયા છો. એકવાર બોલ્યા તો ખરા અશ્વત્થામા હતા, પણ પાછળથી નરોવા કુંજરોવા બોલ્યા છો, મને ખબર નહીં પ્રાણી મરાણો કે માણસ મરાણો, તમે અર્ધું જે સત્ય બોલ્યા દ્વારકાધીશના વચનનું ઉલ્લંઘન કર્યું, એ જ તમારે માટે પરમ અસત્ય હતો, એ જ અધર્મ હતો, જેને અવલંબન કરીને આકાશમાં ઉડતો રથ પૃથ્વી પર આવ્યો છે. આપ જૂઠું બોલ્યા એટલે નહીં, આપ સત્ય બોલ્યા માટે આકાશમાં ઉડતો રથ પૃથ્વી પર આવ્યો છે. કારણ કે ધરા પર અધર્મ જયારે પથરાયો હતો ત્યારે એના ઉત્થાપન માટે જૂઠું બોલવું એ સનાત. આ તો સારું થયું કે દ્રોણે વાચન ન સાંભળ્યું, વાક્ય ન સાંભળ્યું, જો સાંભળ્યો હોત તો દ્વારકાધીશની ઈચ્છા હોવા છતાં પણ ધરા પર અધર્મનું ઉત્થાપન ન થાત, ધર્મ માટે તમને પાપ લાગ્યું છે, જે પાપને અવલંબન કરીને આકાશમાં ઉડતો રથ તમારો પૃથ્વી પર આવ્યો છે. માટે કહું છું ભક્તજન, આજ ભગવાન શ્રી હરિ અદભુત વ્યાખ્યા કરી રહ્યા છે, જે કારણે આખું જગત વખાણતો હોય પણ ભગવાનના એકાંતિક સંતો અને ભક્તો જે નિંદતા હોય બસ એ જ અધર્મ છે. આખું જગત નિંદતું હોય પણ ભગવાનના એકાંતિક સંતો અને ભક્તો જેને વખાણતો હોય એ જ ધર્મ છે. ધર્મની વાત બહુ ગહન છે, ધર્મનું સ્વરૂપ સમજવું બહુ ગહન છે. ઘણી ફેરી શબ્દમાં એ સત્ય દેખાતો હોય પરંતુ નરો અધર્મ હોય છે, અને ઘણી ફેરી શબ્દમાં અસત્ય જણાતો હોય પણ એ ચરાચર ધર્મ હોય છે. ક્યારેક ક્યારેક યુદ્ધના મેદાનમાં અર્જુન પણ થાપ ખાઈ જતા હતા. દ્વારકાધીશ આજ્ઞા કરે, અર્જુન મારી આજ્ઞા છે, ઉઠાય ગાંડી વિંધી નાખ ભીષ્મ પિતા મને, અને એક સેકન્ડ અર્જુન રોકાતા કૃપાનાથ, પણ નિશસ્ત્રી ઉપર હાથ ઉઠાવવો એ ક્ષત્રિયનો ધર્મ નથી. દ્વારકાધીશ એટલું જ કહેતા, તારા મનના માલેલા ધર્મનો ત્યાગ કર, માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ તમ સ્વરે પાપેભ્યો મોક્ષયિષ્યામિ માસિત. અર્જુન તારા મનના માનેલા ધર્મનો ત્યાગ કરી દે, આજ જેમ હું કોઈ એમ કરે રાખ, બસ આજ હું જે બોલું છું એ ધર્મ છે. માટે ભગવાનના ભક્તો, ધર્મનું સ્વરૂપ સમજવું બહુ ગહન છે, યાદ રાખજો. ધર્મનું સ્વરૂપ સાચા અર્થમાં જેને સમજાઈ જાય છે અને મોક્ષ બહુ સરળ થઈ જાય છે. પણ ધર્મનું સ્વરૂપ એટલા માટે આપણે નથી સમજાવતો, આપણે ફક્ત ક્રિયાને જ જોઈએ છીએ. ફક્ત ક્રિયાને જ જોઈએ છીએ, એના હેતુ સુધી આપણે નથી પહોંચતા, જેને કારણે આપણે ધર્મનું સ્વરૂપ હાથ નથી આવતું. યાદ રાખજો, મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પિતામહ ગુરુ દ્રોણ મહાન ધર્મનિષ્ઠ પુરુષ હતા, તોય પણ શા માટે દ્વારકાધીશે માથે ઉભા રહી અર્જુનના માધ્યમથી ભીષ્મ પિતામહ ગુરુ દ્રોણ તમામને મરાવી નાખ્યા? એનું કારણ એ હતું, એની ક્રિયા ભલે ધર્મમય દેખાતી હતી પણ એનો હેતુ બરાબર બચવા પામ્યો નહોતો. કારણ કે યુધિષ્ઠિર એ મહાન ધર્મવાન પુરુષ હતા, આ બાજુ ભીષ્મ પિતામહ ગુરુ દ્રોણ વગેરે વગેરે યુદ્ધ કરીને જો જીવંત રહી જાય, એ જીવંત રહે તો પોઝિશન એ નિર્માણ થાય, એ જીવંત રહેતા મહાન પાપિષ્ઠ દુર્યોધન બચી જાય, અને દુર્યોધન બચી જાય, પાંડવોનું મૃત્યુ થાય, પાંડવોનું મૃત્યુ થતા અવશ્ય મે ધરા પર ધર્મ ને બદલે અધર્મનું સ્થાપન થાય. એટલા માટે ભીષ્મ પિતામહને મારવા, ગુરુ દ્રોણ ને મારવા એ નરી આંખે તો અધર્મ દેખાય, પણ એને મારી નાખવા એ જ પરમ ધર્મ હતો. કારણ કે એને માર્યા વિના ક્યારે દુર્યોધન ન મરે, કારણ કે અધર્મના પક્ષમાં એ રહ્યા હતા, અને અધર્મના પક્ષમાં ભીષ્મ પિતામહ રહ્યા હોવાને કારણે એનું ધર્મવાન જીવન દેખાતો, છતાંય પણ અધર્મી જ બની ચૂક્યું હતું. કારણ કે મરે તો જ અધર્મનું ઉત્થાપન થાય, ધર્મનું સ્થાપન થાય. માટે ધર્મનું સ્વરૂપ સમજવું મહાગહન છે. સુરત મુનિ કે પ્રતાપસિંહ, આજ ભગવાન શ્રી હરિએ અદભુત ધર્મનું સ્વરૂપ બતાવ્યું છે અને કહ્યું છે કે હે ભક્તજનો, ધર્મ નિષ્ઠેસ્તુ પુરુષા હીન જાતિ કુલોપી વા બ્રહ્મા દિવિહ પૂજ્યશ્ચ શ્લાઘનીયશ્ચ જાયતે. બહુ સરસ બોલ્યા છે. હે ભક્તજનો, હે પરમહંસો, જિંદગીમાં કદી તમે ધર્મનો ત્યાગ નહીં કરશો, ધર્મવાન પુરુષ એ જ મહાન છે, એ જ મહાન છે. એ કદાચ હીન જ્ઞાતિમાં જન્મ હોય તો પણ એ મહાન છે.